તારીખ 26/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 114 અને 116 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 411
ઉગ્ર રૂચિ ના પુરુષાર્થનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો. ઉગ્ર રૂચિ કેવી હોય? ઉગ્ર રૂચિ હોય ત્યારે પુરુષાર્થ કેવો ચાલે? રૂચિ અને પુરુષાર્થ ને કારણ કાર્ય સંબંધ છે, એટલે ઉગ્ર રૂચિ થાય ત્યાં પુરુષાર્થ ચાલુ થાય છે. તો ઉગ્ર રૂચિ સહિત પુરુષાર્થ કેવો હોય એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જીવ અનાદિનો અભ્યાસ છે ત્યાં દોડ્યો જાય છે. સહજ જીવના પરિણામ સહજ દોડે છે એને જ્યાં રૂચિ છે ત્યાં, અને એ પ્રકારે પરિણમવાનો જીવનો અભ્યાસ છે એટલે પ્રેક્ટિસ છે, મહાવરો છે. આપણે ગુજરાતી ભાષામાં એને મહાવરો કહીએ છીએ અભ્યાસને. એટલે વિભાવ સહજ થઈ ગયો છે. વિભાવ જે થાય છે એ સહેજે સહેજે થઈ જાય છે. જોકે ઊંધો પુરુષાર્થ તો ત્યાં છે, પણ એ પણ સહજ છે. ઊંધો પુરુષાર્થ પણ સહજ છે. આમ તો છે દ્રવ્યના અનાદિ અનંત બધા પરિણામો સહજ જ છે. કોઈ પણ દ્રવ્યના કોઈ પણ ભાવો પરિણામો પર્યાયો ઉત્પન્ન થાય છે તે તેના પરિપક્વ સ્વકાળે ઉત્પન્ન થાય છે. જેમ કેરી પાકી જાય તો આંબે નીચે ખરી જાય, પછી ત્યાં એનું વજન એટલું છે કે ત્યાં કેરી રહી શકે નહીં, નીચું ગળી જાય. પછી એને રાખવી હોય તો ત્યાં ન રહે. એવી જે કેરીની પાકેલી પર્યાય છે એવી જ બધા દ્રવ્યોની છે, બધા જીવોની અને બધા પરમાણુઓની. બીજા ચાર દ્રવ્યો સાથે તો બહુ વિભાવને સંબંધ નથી, પણ પૂદગલ પરમાણુની પર્યાય સાથે વિભાવ થવામાં જીવને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એમ પ્રત્યેક પર્યાય સહજ થતી હોવા છતાં પણ કર્તા બુદ્ધિએ જીવ એમ સમજે છે, એમ માને છે કે હું કરું છું ને થાય છે, ન કરું તો ન થાય અને કરું તો થાય એમ માને છે. કર્તા બુદ્ધિ તો મિથ્યાત્વ ને અજ્ઞાન જ છે. થાય છે દરેક પર્યાય સહજ સ્વકાળે પાકીને. આમ કેમ થયું એમ ન થવા દઉં, અને આમ ન થતું હોય હું એમ કરું, એ જીવનો જ્ઞાન છે, કર્તા બુદ્ધિ છે. હવે અહિયાં
કર્તા બુદ્ધિ છે અને અજ્ઞાન નું મૂળ કહી શકાય.
અજ્ઞાન એનું મૂળ છે. એ લીધું છે 3 નંબરના વચનામૃતમાં, પરમાગમ સારમાં ગુરુદેવે લીધું છે. જીવના સ્વરૂપનું અજ્ઞાન રાગનું કર્તૃત્વ મનાવે છે. અહીંયા જે રૂચિને પુરુષાર્થનો પ્રશ્ન છે એના સમાધાનમાં એમ કહેવું છે કે એ જે બહારની દિશામાં પરિણામો જાય છે, બાહ્ય પદાર્થો પ્રત્યે પરિણામો જાય છે સહેજે સહેજે, એ દિશા બદલવાની છે, એ દિશા પલટવી છે, અંતર્મુખ પરિણામ કરવાના છે. તે છૂટી જાય છે, એ નથી થતા. જે બાર પરિણામ ચાલ્યા જાય છે સહેજે સહેજે, એને કારણે દિશા પલટીને પરિણામોને અંતર્મુખ કરવાના છે, એમ કરવું રહી જાય છે અથવા એમ કરવું છૂટી જાય છે, એમ થઈ શકતું નથી. ફરીથી પરિણામનો આવેગ બહારની દિશા પ્રત્યે છે, વિભાવ પરિણામોનો આવેગ, એટલે જીવને અંતર્મુખ પરિણામ થઈ શકતા નથી. ઓલા સહેજે સહેજેથી આ કરે છે. જીવને સુખ શાંતિ ક્યારે થાય? પરિણામ અંતર્મુખ થાય ત્યારે. એ નથી થઈ શકતું. કેમ કે એટલી રુચિની મંદતા છે, મુમુક્ષુ જીવ લીધો છે એટલે સાવ રુચિ નથી, એમ પણ નથી, પણ મંદ રુચિ છે એટલે અંતર્મુખ થઈ શકતો નથી. પ્રયત્ન કરીને થોડો ઘણો આગળ વધે છે, વધવાનો એનો અભિપ્રાય છે, થોડું ઘણું કામ ચાલે છે, પણ હજી અંતર્મુખ થઈ શકતો નથી. દિશા પલટવી છે તે પલટાતી નથી. શું એનું કારણ? શું એ પકડીને બતાવે છે કે રુચિની હજી મંદતા છે. જેવી જોઈએ એવી રુચિ હજી જાગી નથી. રુચિની મંદતા છે, પુરુષાર્થની મંદતા છે. રુચિની પણ મંદતા છે અને પુરુષાર્થની પણ. તો રુચિ મંદ હોય તો પુરુષાર્થ તો મંદ ચાલે. અંદર એટલી લગ્ન લાગી હોય, હવે આ પોતાના અનુભવની વાત કરે છે, કે અંદર એટલી લગ્ન લાગી હોય કે બસ હવે આ ચૈતન્ય 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 વગરની પરિણતિ મારે જ તે બહુ સરસ લીધું છે. મુમુક્ષુ જીવને માર્ગદર્શન મળે એવી બહુ સારી વાત છે. આજી કેવી લગ્ન લાગવી જોઈએ એમ કે છે કે મારે મારો આત્મા ને મારી આત્મ પરિણતિ, ચૈતન્ય સ્વરૂપી મારો આત્મા ને ચૈતન્યની મારી ચૈતન્યમય પરિણતિ, આત્મામય પરિણતિ, બસ આ સિવાય મારે હવે કઈ જોઈતું નથી. ચૈતન્ય એટલે આત્મા, આત્મા લેવો છે. જ્ઞાન, જ્ઞાન કયો? જ્ઞાન એ તે આત્મા છે, આત્મા તે જ્ઞાન છે, ચૈતન્ય છે, બધું એક અર્થ છે. જેને ચૈતન્ય સિવાય અથવા આત્મા સિવાય બીજી પરિણતિ ન જોઈએ એવી લગ્ન લાગી હોય, એ સર્વ ઉદયથી ઉદાસીન થઈ જ જાય. બધા જ ઉદયથી ઉદાસીન થઈ જ જાય. રસ લેવો ગમે જ નહીં ને, રસ લેવો ગમે જ નહીં. બીજી દશા મારે જોઈતી જ નથી હવે, એટલી લગ્ન લાગી હોય. એક લક્ષ્ય, એક લયે, એક લગનથી એ ભાવ રહેતો હોય તો બીજા ઉદયો છે એ ઉદયમાં જોડાવાનું આપોઆપ બંધ થઈ જાય. નિરંતર આઠે કર્મ નો ઉદય ચાલુ છે. કોઈ આઠ માંથી એકે કર્મ નો ઉદય નથી, એવો નથી. શું વિગ્રહ ગતિ ની વાત છોડી દો, બે સમય પૂરતો આયુ કર્મ નો ઉદય નથી હોતો ત્યાં પણ, એ તો અપવાદ છે. બાકી આઠે કર્મ નો ઉદય ચાલુ છે. જેમ આયુષ નિરંતર ભોગવી જ છે કે નહીં, એમ આઠે આઠ કર્મ નો ઉદય ચાલુ છે. ઉદય નું અવલંબન છોડવું એનું નામ મુક્ત થવું છે. મુક્ત થવું એટલે શું? કે ઉદય થી મુક્ત થઈ જવું એનું નામ મુક્ત થવું છે. મુમુક્ષુ છે એ આત્માની ભાવનાથી મુક્ત થાય છે, અને જ્ઞાની છે એ આત્માના અવલંબને મુક્ત થાય છે. જ્ઞાનીના હાથમાં આત્મા છે, પ્રત્યક્ષ છે, એટલે એના અવલંબને ઉદયમાં નથી જોડાતા. અને મુમુક્ષુને આત્મ પ્રાપ્તિની લગ્ન લાગી છે, એ લગ્નના જોરમાં એ જોડાતા નથી. બે ભૂમિકામાં બંને યથાર્થ છે. મારે ચૈતન્ય સિવાય પરિણતિ ન જોઈએ, આત્મા સિવાય પરિણતિ ન જોઈએ, બસ મારે આત્મા જોઈએ, ન જોડાય તો તે યથાર્થ છે. મુક્ત થવું એટલે અનુદય પરિણામે પરિણમવું. બીજું કઈ નથી. પરમાગમોમાં આપણા પંચાધ્યાય જેવા મહાન શાસ્ત્રોમાં ઉદય મોક્ષ માર્ગને અનુદય પરિણામ કહ્યું છે. સમ્યક દર્શન તો કે મિથ્યાત્વમાં ન જોડાય તે, સમ્યક જ્ઞાન કે જ્ઞાનના નિમિત્તોમાં ન જોડાય ને આત્માના અવલંબનમાં જ્ઞાન રહે તે, સમ્યક ચરિત્ર કે સ્વરૂપમાં લીન રહે તે, રાગ છે બીજા પદાર્થમાં ન જોડાય તે અનુદય પરિણામ છે. બધા તો સ્વરૂપની લગ્ન લાગે ઘણા એમ કે, પણ તો એને ઉદય ભાવ કેવો કે ન કેવો, પણ એવા ક્યાં પહેલા પૂરેપૂરો કર્મ બાંધ્યા છે કે સ્વરૂપની લગ્ન લાગે એવો કર્મ બાંધ્યા છે? સ્વરૂપની લગ્ન લાગે એવું કર્મ ક્યાં બાંધ્યું છે કોઈ વાર? એ કર્મના ઉદયમાં એ જોડાણો છે એમ આપણે કહી શકીએ. વિકલ્પ કરો ત્યાં સુધી કર્મ ના ઉદય સુધી છો, ત્યાં સુધી હજી કર્મ ના ઉદયમાં જોડાવશો. પણ અંદર જે આત્માને લગ્ન લાગે એવું ક્યાં કર્મ બાંધ્યું છે? એ તો અપૂર્વ છે. જ્યાં લગ્ન લાગે એટલે તમે ઉદયમાં જોડાઈ નહીં શકો. ઉદય આવશે, ઉદય તો ચાલુ જ છે, આવશે હું, પણ તમે જોડાઈ જ નહીં શકો, કેમ કે તમને અંદર લગ્ન લાગે છે, જોડાઈ નહીં શકો. બરાબર આવે,
જોડાતો
નથી. જુઓ, દયા જ્ઞાનીઓ આત્મભાવનાની વાત કરે છે. લગ્ન કયો, આત્મભાવના કયો, પહેલા પગથિયે કે મને મારા મારા આત્મકલ્યાણ જ મારે કરવું છે એવી જે ભાવના છે, એવું ક્યાં પહેલા કર્મ બાંધ્યું છે? અને એવું કર્મ બાંધ્યું હોય તો સંસારમાં રખડે શું કરવા? આત્મા કર્મને વશ મળે છે કે પુરુષાર્થને વશ મળે છે કે ભાવનાને વશ મળે છે? ભાવનાને વશ આત્મા મળે છે. કર્મને કર્મના વશથી આત્મા નથી મળતો, કર્મના વશથી સંયોગ વિયોગ થાય છે. કર્મના વશે, કર્મના ઉદયે સંયોગ વિયોગ થાય છે. આત્મા કર્મના વશે નથી મળતો, કેમ કે એ તો કર્મથી અસંગ તત્વ છે. સ્વભાવમાં ક્યાં કર્મ છે? તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી ભિન્ન છે એમ સમય સાર કે છે. એટલે એ ત્યાંથી શરૂઆત થઈ ગઈ. અંતરની આત્મકલ્યાણની ભાવનાથી અનુદય પરિણામોની શરૂઆત થઈ, પછી ઉપરના બધા સ્ટેજ અનુદય પરિણામના આવે. પૂર્ણતાનું લક્ષ્ય કઈ? કર્મના ઉદય બાંધ્યું છે ને
સ્વતંત્રપણે બંધાય છે. સ્વતંત્રપણે
બંધાય, નવો જ ભાવ છે, બે થી જુદો પડતો એવો નવો ભાવ છે, સીધી વાત છે.
એના અપૂર્વ કહેવાય છે.
બસ મારે આત્મા જોઈએ છે, બીજું કઈ જોતું નથી. આ જગત માંથી હવે મારે કઈ જોઈતું નથી. ક્યાં એવી અંતરની લગ્ની, ક્યાં એવી આત્મભાવના, અને ક્યાં આપણે નાના નાના તુચ્છ શુદ્ર ઉદયની અંદર પરિણામ ચીકણા કરીને રોકાઈ જઈએ એવા એવી આપણી સ્થિતિ. આમ મેળવવું શું ઉદય તો બધા આપણા કોઈ એવા મોટા તીવ્ર નથી અત્યારે. જે પ્રાણ પુરુષો ને મહાપુરુષો ને ઉદય આવ્યા એવા કોઈ તીવ્ર ઉદય નથી. અત્યારે સાધારણ જીવન છે અને સાધારણ ઉદય છે બધાને. ન તીવ્ર પુણ્યના ઉદય છે, ન તીવ્ર પાપના ઉદય છે. એટલે તુચ્છ પ્રસંગો છે. કેવા? સાધારણ તુચ્છ પ્રસંગો છે. એમાં આપણે આપણો આખો આત્મા રોકાઈ જાય છે. એનો અર્થ કે આપણે આત્મા હજી જૂતો નથી. અને આત્માની લગ્ની લાગી હોય તો એ ઉદય તો સાવ સામાન્ય છે અત્યારે. એના બધા ઉદય એમાં કાંઈ રોકાવા જેવું આવે જ નહીં, પરિણામ જ આવે નહીં. એ પોતાના કામમાં જ લાગેલો ને લાગેલો, એક લયથી લાગેલો રહી જાય ને એનું નામ લગ્ન. અસ્તિત્વ જ જોઈએ છે, મૂલ્યાંકન તો આવવું જોઈએ ને, તો જ પરિણામ લાગે. બહાર પરિણામ લાગે છે એનો અર્થ કે બહારમાં સુખ છે એવો નિશ્ચય છે ને એનું મૂલ્યાંકન છે, એનો મહિમા છે. બાહ્ય પદાર્થનો મહિમા છે ત્યાં સુધી પરિણામો બહાર દોડશે. આત્મકલ્યાણ મૂલ્ય થયું એના પરિણામ આત્મકલ્યાણ કરવા પાછળ દોડશે. ચૈતન્યનું અસ્તિત્વ જ મારે જોઈએ છે. આ વિભાવરૂપ અસ્તિત્વ મારે નથી જોઈતું. આ વિભાવરૂપ અસ્તિત્વ મારે નથી જોઈતું. કોઈ ભોગે નથી જોઈતું. નથી જોઈતું એનો અર્થ એ છે કોઈ ભોગે નથી જોઈતું. એટલી અંદરથી લગ્ની મહિમા રુચિ થાય, ઉગ્રતા થાય તો પુરુષાર્થ ટકે છે. શું કહે છે? પુરુષાર્થ ક્યારે ટકે છે? અંદરથી એટલી લગ્ની લાગી હોય, એટલો મહિમા હોય, એટલી રુચિ હોય અને તીવ્રતા તીખાશ આવે પરિણામમાં એ જાતની, ત્યારે પુરુષાર્થ ટકે છે. નહીં તો ઘડીકમાં કાંઈ ઠીક પરિણામ થાય, વળી પાછા ડલ થઈ જાય. વળી ઘડીકમાં ઠીક ચાલે, વળી પાછા ડલ થઈ જાય. એક ઉદય સાધારણ એવો આવે ને ખેંચાઈ ગયો તો સેકન્ડોમાં જે નુકસાન કરે એ મહિનાઓ સુધી કરેલું ધોઈ નાખે. એવું
થાય.
તીખાશ એટલે ઉગ્રતા. તીખાશ એટલે ઉગ્રતા. મહિનાઓ સુધી પરિણામ કઈક મંદ રહ્યા હોય, કઈક અભ્યાસ સત્સંગ કર્યો હોય, કઈક આત્મભાવનામાં આવ્યો થોડો ઘણો, કઈક રુચિ થોડી ઘણી મંદ પણ થોડી રુચિ પ્રગટી હોય, કઈક ઠીક ઠીક ચાલતું હોય, હા, એમાં એક ઉદયમાં હલવાનો આવી ગયો ઝપટમાં તુલાય થઈ જાય બધી. પાન નો લાગે બહુ જ સાવધાની નો માર્ગ છે. ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે પોતાના દોષને જોવા માટે અને આત્મભાવનાને ટકાવવા માટે જાગૃત રહેવું જોઈએ. પુરુષાર્થ એટલો બધો છે, બળ અને શક્તિ એટલી બધી છે કે અનંતકાળ નું બગડેલું છે એને સુધારવા અનંતકાળ નહીં જોઈએ. કઈ અનાદિનું અજ્ઞાન નું અંધકાર જ્ઞાન થતા દૂર થાય. દીવો થયો કે અનંત કાળનું અંધારું લેચાઈ ગયું, એટલી શક્તિ છે આત્મામાં. એટલે તો પ્રેરણા છે, પ્રેરણાનો વિષય છે કે ભલે નુકસાન અનંત કાળ સુધી કર્યું છે પણ હું જો મારું કામ કરવા માંગુ તો થોડા સમયમાં થઈ શકે એવું છે, એના માટે લાંબા સમયની જરૂર નથી. એટલી અંદરથી લગ્નિ, એટલી મહિમા, એટલી રુચિ થાય, એટલી ઉગ્રતા થાય તો પુરુષાર્થ ટકે છે, નહીતર પછી ગડબડ થઈ જાય. નહી તો પુરુષાર્થ વારે વારે છૂટી જાય છે અને માત્ર વિકલ્પથી રહે પણ અંદરથી ખરેખરું લાગે તો પુરુષાર્થ ટકે. વારંવાર પુરસાદ છૂટી જાય પછી થોડું માત્ર વિકલ્પ રહે, પુરસાદ છૂટી જાય ને વિકલ્પ રહી જાય, એ વિકલ્પ માં કાર્યકારી નહીં થાય. ખાલી વિકલ્પ રહેશે, કાર્યકારી નહીં થાય. પણ અંદરથી ખરેખર લાગે તો પુરસાદ ટકે, અંદરથી લાગેલું હોવું જોઈએ. અને તો જીવના નિર્ણયનું કાર્ય આવે, એટલે કે પ્રતિતિ રૂપે કાર્ય આવે, પરિણતિ રૂપે કાર્ય આવે. એટલે તો એ જ્ઞાનીઓએ કીધું કે તું દરેક સ્ટેજની પરિણતિ લાવને મારી પાસે, તો માનું કે તું એ સ્ટેજનો પુરુષાર્થ બરાબર કરશ, પરિણતિ લઈ આવજો. ઉલટી પરિણતિને તોડીને નવી પરિણતિ લાવતો, એટલા રસ થી એટલી લગ્ન થી કામ થવું જોઈએ. જીવના નિર્ણયમાં એમ આવે કે આ જ્ઞાયક હું છું અને આ વિભાવ મારાથી જુદો છે. એ સ્ટેજની વાત લીધી છે, ભેદ જ્ઞાનની, ભેદ જ્ઞાનના સ્ટેજમાં આવ્યો છે એ જીવની વાત લીધી છે. વિભાવ જુદો છે, હું એ જ્ઞાન તત્વ છું, જ્ઞાયક તત્વ છું, પણ જુદું જુદા રૂપે કાર્ય કરે તો પ્રતીતિ એ કાર્ય કર્યું કહેવાય. જુદાનું જુદાપણું કાર્યમાં થવું જોઈએ, અનુભવાવવું જોઈએ તો કાર્ય કર્યું કહેવાય. વિભાવનું જુદા રૂપે કાર્ય નથી આવતું ત્યાં સુધી યથાર્થ પ્રતીતિ નથી. અને નિર્ણય એમને એમ બુદ્ધિપૂર્વક રહી જાય છે. શું કે છે, કેવી રીતે જીવ અટકે છે, મુમુક્ષુ જીવ પણ ઉગ્ર રુચિ અને પુરુષાર્થના અભાવમાં કેવી રીતે અટકે છે. વિભાવનું જુદા પડવાનું જે ભિન્નતાનું કાર્ય છે એ કાર્ય આવતું નથી, જુદો પડતો નથી અનુભવમાં. સમજવું જોઈએ કે જે યથાર્થ પ્રતીતિ નથી, યથાર્થ પ્રતીતિ નથી તો શું છે, એ બુદ્ધિપૂર્વક નો નિર્ણય છે, એમને એમ રહી જાય છે. એમ કહીને એમ કહ્યું કે ભલે બુદ્ધિપૂર્વક સત્સંગથી સ્વાધ્યાયથી નિર્ણય કર્યો હોય તો પણ તદ અનુસાર પુરુષાર્થ ઉપડવો જોઈએ. સફળતા છે એ પુરુષાર્થ આધીન છે, માત્ર બુદ્ધિપૂર્વકના નિર્ણય આધીન નથી, એમ કહેવું છે. અને સમજણને પણ યથાર્થ સમજણ તો ત્યારે કહેવાય કે એ સમજણ પુરુષાર્થને ઉત્પન્ન કરી દે. તો એક બાળક હોય અને એ બાળકને કરડવા માટે કોઈ પ્રાણી આવતું હોય, બાળકને કરડવા અથવા બચાવી લેવું જોઈએ એવો જે સમજણ છે માની, એ સમજણ એમને બુદ્ધિમાં રહી જાય કે ઝપટ મારે? એ સમજણ એકદમ ઉછળીને બહાર આવે પુરુષાર્થમાં, સમજણ અનુસાર પુરુષાર્થ ઉછળીને બહાર આવે કે બચાવી લેવાના એક સેકન્ડમાં, મિત્રાને ખાઈ મરી જશે, છોકરો મરી જશે. જ્ઞાન છે એ પુરુષાર્થને ઉછાળે એનું નામ જ જ્ઞાન કહેવાય. બાકી બુદ્ધિપૂર્વક સમજવાનો શું અર્થ છે એમ કે છે. ગાયનું દ્રષ્ટાંત આવે છે, જો ગાયના વાછડા સાથે ઊભી હોય અને સિંહ વાઘ જેવા મોટા બળવાન પ્રાણી એ વાછડાને ખાવા માટે દોડતો હોય, વાછડો ભાગતો હોય, ગાયને ખબર છે કે હું કઈ સિંહને ન પહોંચી શકું, ક્યાં સિંહ અને ક્યાં હું, એને ખબર છે, બુદ્ધિપૂર્વક નથી ખબર, રહી શકે? ભલે હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ મારા વાછડાને બચાવવા મારે પ્રયત્ન કરી છૂટવો જોઈએ, નહીતર તો ફાઇનલ વાત છે. ગાય છે ને સિંહને ન પહોંચી શકે એ વાત તો ફાઇનલ છે, એમાં કોઈ અપવાદ નથી કે સિંહને ગાય પહોંચી જાય, પણ રહી શકે નહીં. પુરુષાર્થ કામ કર્યા વગર ન રહી શકે એવું થવું જોઈએ. આત્માને સંસારથી અને સંસારના દુઃખોથી, સર્વ પ્રકારના દુઃખ અને સર્વ પ્રકારના ક્લેશથી મુક્ત કરવો હોય તો એક આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. 568 ને 569 માં બે પત્રમાં આ વાત, સિદ્ધાંતિક વાત કૃપાળુદેવે સ્થાપી છે. અને એ આત્મજ્ઞાન માટે પુરુષાર્થ ઉછળીને આવવો જોઈએ તો કામ થાય, નહીતર કામ નહીં થાય, ટાઈમ નીકળી જશે, કામ નહીં થાય. પછી 116મો પ્રશ્ન છે કે મારી ઉંમર પૂરી થવા આવી છે, કોઈ વૃદ્ધ માણસે પત્ર પ્રશ્ન કર્યો હશે, વૃદ્ધ હોય કે યુવાન હોય એ કોઈને ખબર પડતી નથી કે ઉંમર પૂરી થવા આવી છે કે નથી થવા આવી, એમ જ લેવું જોઈએ કે ઉંમર પૂરી થવા આવી છે. નજર સામે મહિલા જાય છે કે નહીં, પલકારામાં પ્રાણ ઉડી જાય છે, માનમાં મનો આવે આમ થઈ ગયું. અમારા ઘરમાં એવું થયું ને, 30 વર્ષની હતી, માનવામાં જ ન આવે કેમ થાય, એમ થઈ ગયું, થઈ ગયું, આયુષ પૂરું થયું એટલે વાત ફેર ખતમ થઈ ગયો. એમ જ લેવાનું છે કે ઉંમર પૂરી થવા આવી છે, અને મારે તો ટૂંકામાં એટલે સંક્ષેપમાં જલ્દી આત્માનો અનુભવ કરવા શું કરવું જોઈએ તે કૃપા કરીને સમજ. એમાં બધી મળું શું કરવાનું, કોઈ દર્દી ડાક્ટર ને એમ કે હમણાં મને નહી મટાડતા, દુખાવો ચાલુ છે, આ દુખાવો હમણાં મને ન મટાડતા એવું કોઈએ કીધું અત્યાર સુધીમાં, એનો અર્થ શું? પછી કરે છે એનો અર્થ કે મને અત્યારે દુઃખ નથી, હું અત્યારે સુખી છું, કલ્પના વિહાર છે, બીજું કઈ નથી. બાકી કોઈ કે ડાક્ટર ને કોઈ એમ કે મને હમણાં ન મટાડતા, તમે ભલે મારો રોગ હમણાં ચાલુ રહીએ, ભલે મારો દુખાવો ચાલુ રહીએ, આ પછી કરીશ એવું એવી ગડબડ છે કે પોતે વર્તમાનમાં દુખી છે એ ભૂલી ગયો છે. એટલે ઉંમર થવા પૂરી, આ પૂરી ઉંમર થવા આવી હોય કે ન આવી હોય, બધા એ એક જ કરવાનું છે. એમાં કોઈ ઉંમરની વાતને મુખ્ય ગૌણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. જેની ઉંમર થઈ હોય એને તો બીજો વિકલ્પ હોવો જ ન જોઈએ. એવરેજ આયુષ 70 વર્ષ આસપાસનો આપણા દેશમાં ગણાય છે, હિન્દુસ્તાનમાં 35 થઈ ગયા એટલે 50% તો આયુષ ભોગવી લીધું, પછી તો બોનસ લાઈફ જેવું છે કે બાકીના 50% પૂરા થવાનું કોઈનો વીમો નથી. કાંઈ ખરેખર તો ગમે એ ઉંમરે, 8-10 વર્ષની ઉંમરે પણ જો માણસ આ વાત સાંભળે ને તો એને એમ થાય કે બળું થઈ ગયું છે. પેલું ફર્સ્ટ થોટ જ આવે એમને, 15 વર્ષની ઉંમરે મોડું લાગતું હતું, મોડું જ લાગે. આજે 60-70 પહોંચ્યા પછી ઠેકાણું ન હોય એનો અર્થ કે જોતું નથી, પ્રમાણિકતાથી આત્મકલ્યાણ જોતું નથી, એ વાત નક્કી છે. બધાએ એક જ કરવાનું છે. આચાર્ય દેવ કહે છે કે આબાળ ગોપાળ બધાને એક નાયક આત્મા જ ઓળખવાનો છે. પહેલે ઓળખવાની વાત લઈએ છે ચર્ચામાં, મુખ્યપણે પોતે પહેલા ઓળખવાની વાત લઈ લઈએ છે. આત્માને ઓળખ, સત્સંગ, સત્શાસ્ત્ર, સ્વાધ્યાય એ આત્માને ઓળખવા માટે છે. ઓળખીને તને જો કિંમત આવશે કે મારો આત્મા પરમેશ્વર પદ સ્વરૂપે છે, સિદ્ધ પદ, સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપે છે, તો તારો પુરુષાર્થ સિદ્ધ પદ લેવા માટેનો જાગશે. કેમ કે દશામાં તળિયે બેઠેલો છે, ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી, તફાવત જણાશે તને. સ્વરૂપ અને દશા વચ્ચેનો તફાવત તારા પુરુષાર્થને ઉપાડશે. એટલે પહેલા આત્માને ઓળખવાનો છે, તે એક જ કરવાનું છે. એટલે મુમુક્ષુતાનો ક્રમ છે એ પરિભ્રમણની વેદનાથી માંડીને સ્વરૂપ નિશ્ચય સુધી છે. આત્માને ઓળખવા માટે બધો પ્રોસેસ છે, એ એક જ કરવાનું છે. ઘણા વર્ષો સાંભળ્યું છે, શું કે છે કે તમે તો ઘણા વર્ષો સાંભળ્યું છે, મોટી ઉંમર વાળા એ પ્રશ્ન પૂછ્યો ને કે તમે ઘણા વર્ષ સુધી સાંભળો છો, સાંભળ્યું છે. હવે બસ તમે સાંભળીને ખાલી ઘરે વ્યૂ જવું એમ ન ચાલે, તો ખાલી સાંભળીને નીકળી જવું એવું ના ચાલે. એક નાયક આત્માને ઓળખવો એ જ કરવાનું છે, અને એ કરવા માટે નાયક જુદું છે અને શરીર જુદો છે, વિભાવ પોતાનો નથી, પોતેનાથી પોતે જુદો છે. પહેલું જુદાપણાનો વાત લઈએ છે, જ્યાં જ્યાં પોતે એકત્વ કરી રહ્યો છે, શું શરીરથી એકત્વ કરી રહ્યો છે અને બધા જ પ્રકારના વિભાવ પરિણામોથી, શુભ શુભ પરિણામ એ બધા વિભાવ છે, અશુભ પરિણામ તો વિભાવ છે જ, પણ શુભ પરિણામ પણ વિભાવ છે, બે બંધનું કારણ છે ને, વિભાવ બંધનું કારણ છે. તેનાથી પોતે જુદો આત્મા છે, ચૈતન્ય સ્વરૂપી આત્મા, શાશ્વત છે. આત્મા તો શાશ્વત છે, અનાદિ અનંત છે. ઉંમર અને રોગાદિ બધું શરીરને લાગુ પડે છે. મારી ઉંમર થઈ ગઈ એમ કીધું, શું પૂછનારે શું કીધું, મારી ઉંમર થઈ ગઈ, તો કે તમે શરીર રૂપે પોતાને માનીને આત્માનો અનુભવ કરવાનો પૂછો છો. શરીર રૂપે પોતાને માનીને રાખીને મારી ઉંમર થઈ ગઈ, હવે મારા આત્માનો અનુભવ કરવો છે, તો કે પણ ઉંમર તારી નથી થઈ. શરીરની ઉંમર થાય છે, રોગ આવે છે, શરીરને આવે છે, ઉંમર થાય છે, શરીરને આવે છે, મરણ થાય પણ આત્માનું નથી થતું. શરીરથી જુદા પડવાનો એક પ્રસંગ છે, બીજું કાંઈ નથી. કેવો પ્રસંગ છે? સાધારણ પ્રસંગ છે. કપડા રોજ બદલીએ છીએ, સાધારણ પ્રસંગ છે કે નહીં? રોજ સવારમાં નાઈને કપડા બદલી નાખીએ છીએ કે નહીં? સાધારણ પ્રસંગ છે. એમ આ પણ એનો ટાઈમ આવે, શરીર બદલી નાખવું એક સાધારણ પ્રસંગ છે. હું એમને મૂકો છું, જુઓ ગયા ભાવમાં મરી ગયો તો અત્યારે ક્યાંથી હોત? કહો માણસ, એમ કે ભાઈ માણસ મરી જાય છે, અથવા કોઈ પ્રાણી મરી જાય છે, તો નવો જન્મ થયો એનો અર્થ ક્યાંક મર્યો ત્યારે અહીંયા નવો જન્મ થયો ને, હે? તો મર્યો તો ક્યાં વાત નક્કી થઈ? હું તો ઊભો છું, હું છું એમ બતાવે છે કે મારું કોઈ દી મરણ થયું નથી. ઉંમર અને રોગાદી બધું શરીરને લાગુ પડે છે, આત્માને કાંઈ લાગુ પડતું નથી. આત્માને એ કાંઈ લાગુ પડતું નથી. એમ આત્માને ઓળખવો, ભિન્ન આત્માને ઓળખો કે આત્મા જ્ઞાયક છે, બધું જાણનારો છે. જે કાંઈ ફેરફારો બહારમાં થાય છે, અંદરમાં થાય છે, એ બધાને જાણનારો છે. ખરેખર આત્માને કોઈની સાથે કાંઈ લગવાડ નથી. આમ કો બોલે છે, કોઈ મરી જાય તો કે ભાઈ એને કાંઈ કોઈની સાથે સંબંધ રહ્યો હતો? કોઈની સાથે સંબંધ પણ જીવતા જીવન ચાલુ હોય ત્યારે મરતા આવડવું જોઈએ. શરીર નો સંયોગ ચાલુ હોય ત્યારે મરતા આવડવું જોઈએ. મારે કોઈની સાથે સંબંધ નથી, હું મારું કરવા નીકળ્યો છું, મારું કામ હું કરી રહ્યો છું. કોઈની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ છે જ નહીં ને, કેવળ એક અસંગ તત્વ છે. પોતે કેવળ એક અસંગ તત્વ છે. એ કહેતા હું ગુરુદેવ બેનશ્રી માટે કહેતા, એ બાર થી મરી ગયા છે એમ કહેતા. એટલે અંદરમાં જીવે છે એનો અર્થ એમ થયો. આત્માનું જીવન જીવે છે, સુખ શાંતિનું આત્માનું જીવન બહારથી મરી ગયા છે. એટલે જેમ મૃત્યુ થાય ને ઉદાસ 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 માણસ થઈ જાય, એમ બધા જ એમાં ઉદાસીનતા આવી જાય. આત્માને ઓળખવો કે આત્મા જ્ઞાયક છે. દેવ ગુરુ શાસ્ત્રની મહિમા પૂર્વક વિશેષ માટલી છે. અંતરમાં શુદ્ધાત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો, પોતાના સ્વરૂપને અંતરમાં ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. બહારમાં દેવ શાસ્ત્ર ગુરુની મહિમા ભક્તિ ઓળખીને સમજીને યથાર્થપણે આવવી જોઈએ. મહિમા એટલે ભક્તિ. ત્યાં એમ નથી લેવાનું કે શુભ ભાવ છે ને, ચારિત્ર ગુણની પર્યાય અપેક્ષા એ ભલે શુભ ભાવ હોય, પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા જ્ઞાનના પરિણામ હારે છે કે નથી, તો મહિમા કરતા તને શુભરાગ થશે, હારે હારે તને દર્શન જ્ઞાનમાં પણ ફેરફાર પડશે કે નહીં પડે. એકલા શુભરાગને શું કરવા ગણવો જોઈએ? શું આત્માને ઓળખવાને અહીંયા પ્રકરણ ચાલે છે કે આત્માને ઓળખવો. આત્મા છે એ નિર્મળમાં નિર્મળ, પરમોત્કૃષ્ટ શુદ્ધ, આમાં દીધું છે 833માં, શુદ્ધ શુદ્ધ પરમોત્કૃષ્ટ શુદ્ધ એવો પદાર્થ છે. એકદમ નિર્મળ, પૂર્ણ પવિત્ર. તો એ નિર્મળ પદાર્થને ઓળખવા માટે જ્ઞાન પણ નિર્મળ જોશે. મેલું થયેલું જ્ઞાન, કષાય રસથી રંજિત થયેલું રંગાયેલું જ્ઞાન આત્માના સ્વરૂપને નહીં ઓળખી શકે. એને ઓળખવા માટે જ્ઞાનની નિર્મળતા જોશે, અને એ સાચા દેવગુરુ શાસ્ત્રની ભક્તિથી મહિમાથી આવે છે. આ વચ્ચે નાખે છે ને, દેવગુરુ શાસ્ત્રના મહિમા પૂર્વક આત્માને ઓળખવો. અંતરમાં ઓળખવો છે, પણ નિર્મળતા નો આવે તો ક્યાંથી ઓળખે? જ્ઞાનમાં જ નિર્મળતા ન હોય તો ઓળખે કેવી રીતે? ન ઓળખી શકે. એટલે એ વચ્ચે એ વાત લે, બધાને આ એક જ કરવાનું છે. બધા મુમુક્ષુએ આ એક કરવાનું છે. બીજાએ બીજું કરવાનું, બીજાએ બીજું, નાની ઉંમર છે માટે બીજું કરવું એવું કાંઈ નથી. બધાએ એક જ કામ કરવાનું છે. હું જ્ઞાયક દેવ ભગવાન આત્મા છું, મારા આત્મામાં બધું સર્વસ્વ છે. હું અદ્ભુત અનુપમ આનંદથી અને જ્ઞાનથી ભરેલો છું. અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય છું, એક અદભુત તત્વ હું છું, આ સ્વરૂપની મહિમા કરે છે, પોતાના સ્વરૂપની મહિમા બતાવે છે. સામર્થ અનંત છે, બધા ગુણોનું સામર્થ છે, અનંત એક એક ગુણનું અનંત સામર્થ, જ્ઞાન આનંદ આદિ એવા અનંત ગુણોનું અનંત અનંત સામર્થ્યને સંઘરીને બેઠેલો આત્મા છે. શું કરવા તું હૃદયમાં ખોવાઈ જવું જોઈએ, આવો મહાન આત્મા પોતે છે. ફરીથી હું નાયક દેવ ભગવાન આત્મા છું, ભગવાન સ્વરૂપે જ છે, પોતે મૂળ સ્વરૂપે જુઓ તો ભગવાન સ્વરૂપે છે. મારા આત્મામાં બધું સર્વસ્વ છે, અનંત અનંત સામર્થ્ય છે, થોડી ઘણી શક્તિ નથી, જેની કોઈ હદ નથી, જેની કોઈ સીમા નથી. અનંતનો અર્થ જ એ છે, બેહદ અને અસીમ સામર્થ્યથી ભરેલો છે પોતે. અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય છું, એટલે તો આત્મા ભગવાનને પ્રભુ એટલા માટે કહેવાય છે કે આત્મા પણ સ્વરૂપે ભગવાન છે, એટલે પ્રભુ છે. પોતાનું ઐશ્વર્ય, શક્તિઓનું ઐશ્વર્ય અનંત ભરેલું છે, સ્વતંત્ર છે, અને પોતે શક્તિના પરિણમન કરવા માટે એકદમ સ્વતંત્ર છે. એવું એક અદ્ભુત તત્વ હું છું, શરીરની ગમે તે અવસ્થાઓ થાય તે હું નથી, ઉંમર થઈ રોગ આવ્યો કે હું કાંઈ નથી. પરમાણુની અવસ્થા છે, ગમે ત્યારે પરમાણુ પલટે ફરે, પરમાણુ પરમાણુનું જાણે, હું આત્મા છું. કાલ સ્વભાગભાઈનું દ્રષ્ટાંત લીધું હતું આપણે, વૃદ્ધાવસ્થા શરીરની છે, મરણ પછારી એ પીડ્યા છે અને સમ્યક દર્શન ઉત્પન્ન કર્યું. એમનો આયુષ પૂરું થાય એ પહેલા 17 દાડા પહેલા એમણે સમ્યક દર્શન ઉત્પન્ન કર્યું છે. કેટલા દિવસ? 17 દાડા બાકી રહેલા, સમ્યક દર્શન ઉત્પન્ન થઈ ગયું, એટલો પુરુષાર્થ કર્યો, અનુભવ કરી લીધો. શરીર માંદું હતું, અશક્ત હતું, વૃદ્ધાવસ્થાનું હતું, અનુભવ કર્યો ત્યારે કમાણી કેટલા કાળની કરી? અનંત કાળની કમાણી કરી લીધી, મનુષ્ય ભવને સાર્થક કર્યો, મનુષ્ય પર્યાયને સાર્થક, ચાર ગતિમાં મનુષ્ય પર્યાય સૌથી સમ્યક દર્શન આદિ ધર્મ પ્રાપ્ત કરવા માટે ઉત્તમમાં ઉત્તમ પર્યાય છે. પશુ પક્ષીના જીવન તો આપણે જોઈએ છીએ, વિચાર શક્તિ નથી, વિવેક શક્તિ નથી. કબૂતર ભોળું કહેવાય, ચકલી અહિંસક કહેવાય, પણ એ પડ્યું હોય તો ફળાક ચાંચ મારીને ખાઈ જાય, શું કરવું, પેટ ભરવું છે ને. બીજી ચીજ છે ઝાડ ઉપર, એ તો ઉડીને જઈ શકે છે, ફૂલ ફળ ફૂલ ખાઈ શકે છે, પણ વિવેક ન રહે. સંઘની પંચેન્દ્રિય જીવ છે, પણ જ્યાં ગતિ ફરી ગઈ, મનુષ્ય સંઘની પંચેન્દ્રિય છે, ચકલી કબૂતર પણ સંઘની પંચેન્દ્રિય છે, પણ વિવેક ખોઈ બેસે. હજી તો મન છે તોય વિવેક ખોઈ બેસે છે. તો અસંઘની પંચેન્દ્રિય, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય થાય અને ક્યાંથી વિવેક રહે? કેમ કેમ વિવેક ખોઈ બેઠો? કે વિવેક કરવા માટે તને ચાન્સ મળ્યો, આ મનુષ્ય પર્યાય મળી, એક તક મળી, તે તારા જ્ઞાનને સંયોગોના ભીંતડા સુધારવામાં ઉપયોગ કર્યો. આ ઘર રિપેર કરું ને, આ ઘર, આ દિવાલ સારી કરું ને, આ બધું સારું કરું. 84 લાખ શરીરમાં ગયો અને 84 લાખ ભીંતડા સરખા કરવામાં ટાઈમ કાઢ્યો. શરીર સારું રાખવું જોઈએ, ભીંતડા સુધારવાના. વિવેક ન કર્યો કે આ સમય મને મારો ભાવ નો અભાવ કરવા માટે મળ્યો છે, ભાવ ભ્રમણ નો નાશ કરવા અને મુક્ત થવા માટે, આત્મકલ્યાણ કરવા માટે આ ભાવ મળ્યો છે. એ વિવેક છૂટી ગયો. એટલે મન વગરનો જીવ થઈ ગયો. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગને પંચેન્દ્રિય, મન ગુમાવ્યું. મન મળ્યું ત્યારે દુરુપયોગ કર્યો, બીજા કામમાંથી નવરો ન થયો, વિવેક ખોયો. એટલે મન વગરના આપ જીવો દેખાય ત્યારે એને વિચાર આવો જોઈએ કે એને બિચારાએ મનુષ્ય પર્યાય મળી, મનુષ્ય પર્યાય મળે છે બધાને. પરિભ્રમણના ચક્કરમાં બધો બધા ભાવ ને ભાવ થાય જ છે, પણ એને જ્યારે જ્યારે તક મળી ત્યારે એને વિવેક કર્યો નથી. તો આ હાલત થઈ. હું પણ વિવેક ન કરું તો મારી આ જ હાલત નિશ્ચયથી થવાની છે, નિયમથી થવાની છે, એમ આવવું જોઈએ. શાંત ભાવ, તો આત્મજ્ઞાન થવાનું. આત્મજ્ઞાન થાય, આત્મજ્ઞાન થવાનો તો પ્રસંગ છે ને, આત્મજ્ઞાન થાય તો ભાવ ભ્રમણનો નાશ થઈ જાય. એવો સુંદર માર્ગ છે જીનેશ્વર દેવનો, કે એક વખત અનુભવમાં આવે, ચોથા ગુણ સ્થાને આવે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે, એટલે એને આનંદભાવ રહે જ નહીં ને. આનંદભાવ થવાની યોગ્યતા વાળું બીજ બળી ગયું, બળેલું બીજ ઉગે નહીં કોઈ દિવસ. ચણામાંથી ડાળીઓ થયો, હવે ડાળિયાને ગમે એટલા ખાતર પાણી આપો ને એમાંથી ચણાનો છોડ ન થાય. કાચો ચણ્યો ઉગે, પાકો ચણ્યો ન ઉગે. એટલે જ્ઞાનીઓ કહે છે કે ગમે તેમ કરીને એક વાર મિથ્યાત્વનો ત્યાગ કર અને સમ્યક્ત્વને પ્રાપ્ત કર. સમ્યક્ત્વને આત્મજ્ઞાન સમકાળે ઉત્પન્ન થાય છે, એક જ સમયમાં. શરીરની ગમે તે અવસ્થાઓ થાય તે હું નથી. શરીરનો પ્રતિબંધ છોડી દેવો, એમ કરીને મોમોક્ષુની ભૂમિકામાં શરીરનો પ્રતિબંધ છોડી દેવો. શરીરની અનુકૂળતા એ ધર્મ કરવો, એ વાત છોડી દેવી. એનું થવું હોય તે થવું, મારે મારું કામ કરી લેવું છે. કેમ કે શરીર તો ગમે ત્યારે દગો દે, એનો ભરોસો ન હોય. હું તેનાથી જુદો, અદ્ભુત શાશ્વત ચૈતન્ય છું. આ રીતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓળખીને ભેદ જ્ઞાન દ્વારા આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. ઓળખાણ પણ ભેદ જ્ઞાનથી થાય છે, અને ભેદ જ્ઞાનપૂર્વક ઓળખાણપૂર્વક ભેદ જ્ઞાન થાય તો અનુભવ પણ ભેદ જ્ઞાનથી થાય છે, અને અનુભવ પછી જે ભેદ જ્ઞાન ચાલે ત્યારે ઉપર ઉપરના ગુણસ્થાનો પણ ભેદ જ્ઞાનથી જ થાય છે, એવો નિયમ છે. અહીંયા મુખ્યપણે મુમુક્ષુને આત્માને ઓળખવા માટે જે કાંઈ કરવું છે તે આત્માને ઓળખવા માટે કરવું છે, એ વાત લેવાની છે. સ્વાધ્યાય પણ આત્માને ઓળખવો, સત્સંગ પણ આત્માને ઓળખવા માટે. પોતાના પરિણામોનું, દોષોનું અપક્ષપાતપણે અવલોકન પણ આત્માને ઓળખવા માટે. દોષ પણ નિર્દોષ સ્વરૂપને ઓળખવા માટે છે. દોષ જોવાની વાત એ ભૂલવાનું નથી. ઘણા વચનોમાં એમને આત્માને ઓળખવાની વાત મુખ્ય કરી છે. કેમ કે એ એક મહત્વનો વિષય છે. જ્યાં સુધી આત્મા ઓળખાય નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. કેમ કે આત્મજ્ઞાનમાં તો પોતાના જ્ઞાનનું સ્વસંવેદન છે, એ સ્વરૂપ લક્ષ વિના થતું નથી. લક્ષમાં સ્વરૂપ હોય તો જ થાય છે. અને સ્વરૂપ લક્ષગત ક્યારે થાય કે ઓળખાણ થાય ત્યારે લક્ષ લક્ષણથી. ઘણા સારા પ્રશ્નો લીધા છે.
જય સનાતન દિગંબર જય ધર્મ જય.